નમસ્કાર. મયુર ભોગવતાના આપ સૌને જય શ્રી કૃષ્ણ. ગાયત્રી દ્વારા દ્વિજત્વની પ્રાપ્તિ. આપણા ભારતીય ધર્મ પ્રમાણે પ્રત્યેક ભારતીય માટે ગુરુની આવશ્યકતા છે, જેમ ઈશ્વર પ્રત્યે, શાસ્ત્રો પ્રત્યે, ભારતીય આચાર પ્રત્યે, ઋષિઓ અને દેવતાઓ પ્રત્યે આસ્થા અને આદરબુદ્ધિ હોવી પ્રત્યેક ભારતવાસી માટે જરૂરી છે. તેવી જ રીતે એ પણ જરૂરી છે કે તે ન ગુરુ ન હોય, જે તેના સર્વાંગીણ વિકાસ માટે ઉપયોગી થાય તેવા કોઈ સુયોગ્ય સત્પુરુષનું માર્ગદર્શન તેને હંમેશા મળવું જ જોઈએ. સાચા ભારતીય ધર્મ અનુયાયીને દ્વિજ કહે છે. બે વાર જન્મ થયો છે તેને દ્વિજ કહે છે. માતા પિતાના રજવીર્યથી એકવાર બધાનો જન્મ થાય છે. આવી રીતે જન્મ લેવાથી કોઈ મનુષ્ય પ્રતિષ્ઠિત આર્ય બની શકતો નથી. ફક્ત જન્મ માત્રથી મનુષ્યને કોઈ ગૌરવ પ્રાપ્ત થતું નથી. કેટલાય મનુષ્યો એવા છે જે પશુઓથી પણ બદતર હોય છે. સ્વભાવતઃ જન્મજાત પશુતા તો લગભગ બધામાં જ હોય છે. એ પશુતાનું મનોવિજ્ઞાન દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે. એ શુદ્ધિકરણની પદ્ધતિને જ દ્વિજત્વ પ્રાપ્તિ અથવા બીજો જન્મ કહે છે. શાસ્ત્રમાં બતાવાયું છે કે જન્મના જયતે શુદ્રઃ સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, અર્થાત જન્મથી બધા શુદ્ર હોય છે. સંસ્કારો દ્વારા મનુષ્યનો બીજો જન્મ થયો કહેવાય છે. આ બીજો જન્મ માતા ગાયત્રી અને પિતા આચાર્ય મારફતે થાય છે. ગાયત્રીના 24 અક્ષરોમાં એવા સિદ્ધાંતો અને આદર્શો સમાયેલા છે કે જે માનવીના અંતઃકરણને ઊંચી કક્ષાએ લઈ જઈ શકે. બધા વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ, ઉપનિષદ, આરણ્યક, બ્રાહ્મણ, સૂત્ર વગેરે ગ્રંથોમાં જે કંઈ પણ શિક્ષણ છે એ સર્વ ગાયત્રીના અક્ષરોમાં સમાયેલા શિક્ષણની વિસ્તારપૂર્વકની સમજ માત્ર છે. સમસ્ત ભારતીય ધર્મ, સમસ્ત ભારતીય આદર્શ, સમસ્ત ભારતીય સંસ્કૃતિનું બીજ ગાયત્રીના 24 અક્ષરોમાં સમાયેલું છે. તેથી જ દ્વિજત્વને માટે, બીજા જન્મ માટે ગાયત્રીને માતા માનવામાં આવી છે. માત્ર મંત્ર યાદ કરવાથી અથવા પુસ્તકો વાંચી દેવાથી શિક્ષણ મળી જતું નથી. વાંચવાથી જે તે બાબતોની જાણકારી તો મળી જાય છે, પણ હૃદયમાં તેને ઉતારવાનું કામ કોઈ સુયોગ્ય વ્યક્તિ દ્વારા જ થઈ શકે છે. એક દીવાથી બીજો દીવો સળગે છે, અગ્નિથી અગ્નિ ઉત્પન્ન થાય છે, વ્યક્તિઓથી વ્યક્તિઓનું નિર્માણ થાય છે. એટલા માટે ગાયત્રીના શિક્ષણને વ્યવહારિક રૂપમાં અને જીવનમાં ઉતારવાનું કામ પોતાની જાતે કરી શકાતું નથી, અથવા તેને વાંચવા માત્રથી થતું નથી. એ માટે કોઈ પ્રતિભાશાળી વ્યક્તિની જરૂર હોય છે. આવી વ્યક્તિને ગુરુ કહેવામાં આવે છે. ગુરુ ગાયત્રીને આધારે જે શિક્ષણ આપે છે તેને હૃદયમાં ઉતારવા માટે અને જીવનમાં તાણાવાણાની માફક વણી લેવા માટેની જવાબદારી પોતાને શિરે છે. એ વાત હર હંમેશ આંખ સામે રહે તે માટે દ્વિજત્વના પ્રતીકરૂપે યજ્ઞોપવિત પહેરાવવામાં આવે છે. યજ્ઞોપવિત ગાયત્રીની મૂર્તિમાન પ્રતિમા છે. ગાયત્રીના 9 પદ છે. તત્, સવિતુ, વરેણ્યમ, ભર્ગો, દેવસ્ય, ધીમહી, ધિયો, યોનઃ અને પ્રચોદયાત. ગાયત્રીમાં, યજ્ઞોપવિતમાં પણ 9 દોરા છે. પ્રત્યેક દોરો ગાયત્રીના એક એક પદનું પ્રતીક છે. યજ્ઞોપવિતમાં 3 ગ્રંથિઓ અને 1 બ્રહ્મગ્રંથિ હોય છે. મોટી ગ્રંથિ ગાયત્રીના ઓમની છે અને બાકીની 3 ગાંઠો ભૂહુ, ભુવઃ અને સ્વઃની પ્રતીક છે. જેમ પથ્થર અથવા ધાતુની મૂર્તિમાં દેવતાની પ્રતિષ્ઠા કરી તેની પૂજા કરવામાં આવે છે, તેમ સૂતરની ગાયત્રીની મૂર્તિ બનાવી તેને હૃદય મંદિર પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. મંદિરની મૂર્તિની સમક્ષ હરઘડી રહી શકાતું નથી, પણ ગાયત્રીની પ્રતિમા જેવા યજ્ઞોપવિતને હંમેશા પાસે જ રાખી શકાય છે. તેને તો એક ક્ષણવાર માટે પણ દૂર ન કરવું જોઈએ. એ તો હર હંમેશ હૃદય પર ઝૂલતું જ રહેતું હોય છે. તેનો ભાર હંમેશા ખભા ઉપર રાખેલો જ હોય છે. આ રીતે ગાયત્રીની પૂજાને, ગાયત્રીની પ્રતિમાને, ગાયત્રીના શિક્ષણને જીવનસંગીની, જીવનસાથીની બનાવી દેવામાં આવ્યા છે. ભારતીય ધર્મનો કોઈ પણ અનુયાયી યજ્ઞોપવિતને છોડી શકતો નથી, જ તેની મહત્તા અને તેની આવશ્યકતાનો ઇનકાર કરી શકતો નથી. કહેવામાં આવે છે કે ગાયત્રીનો અધિકાર કેવળ દ્વિજોને જ છે. દ્વિજત્વનું તાત્પર્ય એ છે કે ગુરુ દ્વારા ગાયત્રીને ગ્રહણ કરવી. જે લોકો અંધશ્રદ્ધાળુ છે, આત્મનિર્માણ તરફ બેદરકાર છે, આદર્શ જીવન જીવવામાં ઉદાસીન છે, જેની સન્માર્ગ તરફ પ્રવૃત્તિ નથી, એવા લોકો શુદ્ર કહેવાય છે, જે બીજા જન્મનો, આદર્શ જીવનનો, મનુષ્યની મહત્તાનો, સન્માર્ગનો સ્વીકાર નથી કરતા તેવા લોકોનું જીવન પાશ્વિક કહેવાય છે. આવા લોકો ગાયત્રીમાં રુચિ લઈ શકતા નથી. જેને જે માર્ગમાં શ્રદ્ધા નથી તેમાં તેને સફળતા શી રીતે મળે? એટલા માટે કહેવાય છે કે શુદ્રોને ગાયત્રીનો અધિકાર નથી. આ મહાવિજ્ઞાનના એ જ અધિકારી છે જે આત્મિક કાયાકલ્પનું લક્ષ્ય રાખે છે, જેને પાશ્વિક જીવન કરતાં ઉચ્ચ જીવન પર આસ્થા છે, અને જે દ્વિજ બનીને સૈદ્ધાંતિક જીવન જન્મ લઈ સત્પુરુષ બનવા માગે છે. ગાયત્રી મહાવિજ્ઞાન. જય શ્રી કૃષ્ણ. જય ગાયત્રી માતાજી. જય ત્રિકમાચાર્ય બાપુ.